ಓಂ ಶಾಂತಿ. ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್. 27 એપ્રિલ 2026 ના રોજના બાપ દાદા દ્વારા ઉચ્ચારાયેલા પ્રથમ મૂલ્યના મહાવાક્ય છે. મીઠા બાળકો, તમારે ફૂલ બની સૌને સુખ આપવાનું છે. ફૂલ બાળકો મુખથી રત્ન નીકાળશે. મીઠા બાળકો, તમારે ફૂલ બની સૌને સુખ આપવાનું છે. ફૂલ બાળકો મુખથી રત્ન નીકાળશે. પ્રશ્ન છે, ફૂલ બનવાવાળા બાળકો પ્રત્યે ભગવાનની કઈ શિક્ષા છે જેનાથી તે સદા સુગંધિત બન્યા રહે? ઉત્તર છે, હે મારા ફૂલ બાળકો, તમે પોતાની અંદર જુઓ કે મારા અંદર કોઈ આસુરી અવગુણરૂપી કાંટો તો નથી. જો અંદર કોઈ કાંટો છે તો જેમ બીજાના અવગુણથી નફરત આવે છે તેમ પોતાના આસુરી અવગુણથી નફરત કરો તો કાંટો નીકળી જશે. પોતાને જોતા રહો. મનસા વાચા કર્મણા એવા કોઈ વિકર્મ નથી થતા જેનો દંડ ભોગવવો પડે. ઓમ શાંતિ. રૂહાની બાળકો પ્રત્યે રૂહાની બાપ બેસી સમજાવે છે. આ સમયે આ રાવણ રાજ્ય હોવાના કારણે મનુષ્ય બધા છે દેહ અભિમાની, એટલે એમને જંગલના કાંટા કહેવાય છે. આ કોણ સમજાવે છે? બેહદના બાપ, જે હવે કાંટાને ફૂલ બનાવી રહ્યા છે. ક્યાંક ક્યાંક માયા એવી છે જે ફૂલ બનતા બનતા ફટથી પછી કાંટા બનાવી દે છે. આને કહેવાય છે કાંટાઓનું જંગલ. આમાં અનેક પ્રકારના જાનવર જેવા મનુષ્ય રહે છે. છે મનુષ્ય, પરંતુ એકબીજામાં જાનવરોથી જાનવરોની જેમ લડતા ઝઘડતા રહે છે. ઘર ઘરમાં ઝઘડા લાગેલા છે. વિષય સાગરમાં જ બધા પડ્યા છે. આ આખી દુનિયા ખૂબ ભારે વિષનો સાગર છે જેમાં મનુષ્ય ગોતા ખાઈ રહ્યા છે. આને જ પતિત ભ્રષ્ટાચારી દુનિયા કહેવાય છે. હમણાં તમે કાંટાથી ફૂલ બની રહ્યા છો. બાપને બાગબાન પણ કહેવાય છે. બાપ બેસી સમજાવે છે. ગીતામાં છે જ્ઞાનની વાતો, અને પછી મનુષ્યોની ચલન કેવી છે તે ભાગવતમાં વર્ણન છે. શું શું વાતો લખી દીધી છે. સતયુગમાં એવી થોડી કહેશે. સતયુગ તો છે જ ફૂલોનો બગીચો. હમણાં તો તમે ફૂલ બની રહ્યા છો. ફૂલ બનીને પછી કાંટા બની જાઓ છો. આજે ખૂબ સારું ચાલે પછી માયાના તોફાન આવી જાય છે. બેઠા બેઠા માયા શું હાલ કરી દે છે. બાપ કહેતા રહે છે, હું તમને વિશ્વના માલિક બનાવું છું. ભારતવાસીઓને કહે છે, તમે વિશ્વના માલિક હતા. કાલની વાત છે. લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું. હીરા જવેરાતોના મહેલ હતા. એને કહેવાય છે ઈશ્વરનો બગીચો. જંગલ અહીં છે, પછી બગીચો પણ અહીંયા હશે ને. ભારત સ્વર્ગ હતો, એમાં ફૂલ જ ફૂલ હતા. બાપ જ ફૂલોનો બગીચો બનાવે છે. ફૂલ બનતા બનતા પછી સંગદોષમાં આવીને ખરાબ થઈ જાય છે. બસ બાબા, અમે તો લગ્ન કરીએ છીએ. માયાનો ભપકો જુએ છે ને. અહીં તો છે બિલકુલ શાંતિ. આ દુનિયા આખી છે જંગલ. જંગલને જરૂર આગ લાગશે તો જંગલમાં રહેવાવાળા પણ ખતમ થશે ને. એ જ આગ લાગવાની છે જે 5000 વર્ષ પહેલાં લાગી હતી, જેનું નામ મહાભારત લડાઈ રાખ્યું છે. ઓટોમેટિક બોમ્બ્સની લડાઈ તો પહેલાં યાદવોની જ લાગે છે. તે પણ ગાયન છે. સાયન્સથી મિસાઇલ્સ બનાવ્યા છે. શાસ્ત્રોમાં તો ખૂબ વાર્તાઓ છે. બાપ બાળકોને સમજાવે છે. એમ કોઈ પેટથી થોડી મુસળ વગેરે નીકળે છે. હમણાં તમે જુઓ છો સાયન્સ દ્વારા કેટલા બોમ્બ્સ વગેરે બનાવે છે. ફક્ત બે બોમ્બ્સ જ લગાવ્યા તો કેટલા શહેર ખતમ થઈ ગયા, કેટલા મનુષ્ય મર્યા, લાખો મર્યા હશે. હવે આ આટલા મોટા જંગલમાં કરોડો મનુષ્ય રહે છે, એમને આગ લાગવાની છે. શિવ બાબા સમજાવે છે, બાપ તો છતાં પણ રહેમદિલ છે, બાપને તો સૌનું કલ્યાણ કરવાનું છે, તો પણ જશે ક્યાં? જોશે બરોબર આગ લાગી છે તો પછી પણ બાપની શરણ લેશે. બાપ છે સર્વના સદગતિ દાતા, પુનર્જન્મ રહિત, એમને પછી સર્વવ્યાપી કહી દે છે. હમણાં તમે છો સંગમયુગી, તમારી બુદ્ધિમાં બધું જ્ઞાન છે, મિત્ર સંબંધીઓ વગેરેના સાથે પણ સંબંધ નિભાવવાનો છે. એમનામાં છે આસુરી ગુણ, તમારામાં છે દૈવી ગુણ. તમારું કામ છે બીજાઓને પણ આ જ શીખવાડવું. મંત્ર આપતા રહો, પ્રદર્શન દ્વારા તમે કેટલું સમજાવો છો. ભારતવાસીઓના 84 જન્મ પૂરા થયા છે. હવે બાપ આવ્યા છે મનુષ્યથી દેવતા બનાવવા, અર્થાત નર્કવાસી મનુષ્યોને સ્વર્ગવાસી બનાવે છે. દેવતા સ્વર્ગમાં રહે છે. હમણાં પોતાને આસુરી ગુણોથી નફરત આવે છે, પોતાને જોવાય છે. અમે દૈવી ગુણોવાળા બન્યા છીએ, અમારામાં કોઈ અવગુણ તો નથી. મનસા વાચા કર્મણા, અમે કોઈ એવા કર્મ તો નથી કર્યા જે આસુરી કામ હોય. અમે કાંટાને ફૂલ બનાવવાનો ધંધો કરીએ છે કે નહીં? બાબા છે બાગબાન અને તમે બ્રહ્મા કુમાર કુમારીઓ માળી. અલગ અલગ માળી પણ હોય છે. કોઈ તો અનાળી છે જે કોઈને આપ સમાન બનાવી નથી શકતા. પ્રદર્શનમાં બાગબાન તો નહીં જશે, માળી જશે. આ માળી પણ શિવ બાબાની સાથે છે એટલે આ પણ જઈ નથી શકતા. તમે માળી જાઓ છો સર્વિસ કરવા માટે, સારા સારા માળીને જ બોલાવે છે. બાબા પણ કહે છે અનાળીને ન બોલાવો. બાબા નામ નથી બતાવતા, થર્ડ ક્લાસ માળી પણ છે ને. બાગવાન પ્રેમ એમને કરશે જે સારા સારા ફૂલ બનાવીને દેખાડશે, એના પર ભગવાન ખુશ પણ થશે. મુખથી હંમેશા રત્ન નીકળતા રહે છે. કોઈ રત્નના બદલે પથ્થર નીકળશે તો બાબા શું કહેશે? શિવ પર અકના ફૂલ પણ ચડે છે ને, તો કોઈ એવા પણ ચડે છે ને? ચલન તો જુઓ કેવી છે, કાંટા પણ ચડે છે, ચડીને પછી જંગલમાં ચાલ્યા જાય છે. સત્તો પ્રધાન બનવાના બદલે વધારે જ તમો પ્રધાન બનતા જાય છે. એમની પછી શું ગતિ થાય છે? બાપ કહે છે હું એક તો નિષ્કામી છું અને બીજું પરોપકારી છું. પરોપકાર કરું છું ભારતવાસીઓ પર જે મારી ગ્લાની કરે છે. બાપ કહે છે હું આ સમયે જ આવીને સ્વર્ગની સ્થાપના કરું છું. કોઈને કહો સ્વર્ગ ચાલો તો કહે સ્વર્ગમાં તો અમે અહીં છીએ ને. અરે સ્વર્ગ હોય છે સતયુગમાં, કળિયુગમાં પછી સ્વર્ગ ક્યાંથી આવ્યું? કળિયુગને કહેવાય જ છે નર્ક, જૂની તમોપ્રધાન દુનિયા છે. મનુષ્યોને ખબર નથી કે સ્વર્ગ ક્યાં હોય છે. સ્વર્ગ આકાશમાં સમજે છે. દેલવાડા મંદિરમાં પણ સ્વર્ગ ઉપર દેખાડ્યું છે, નીચે તપસ્યા કરી રહ્યા છે. તો મનુષ્ય પણ એટલે કહી દે છે ફલાણા સ્વર્ગ પધાર્યા. સ્વર્ગ ક્યાં છે બધા માટે કહી દે છે સ્વર્ગવાસી થયા. આ છે જ વિષય સાગર, ક્ષીર સાગર વિષ્ણુપુરીને કહેવાય છે. એમને પછી પૂજા માટે એક મોટું તળાવ બનાવ્યું છે, એમાં વિષ્ણુને બેસાડ્યા છે. હમણાં તમે બાળકો સ્વર્ગમાં જવાની તૈયારી કરી રહ્યા છો જ્યાં દૂધની નદીઓ હશે. હમણાં તમે બાળકો ફૂલ બનતા જાઓ. એવી કોઈ ચલન ક્યારે ન ચાલવી જે કોઈ કહે આ તો કાંટા છે. હંમેશા ફૂલ બનાવવા માટે પુરુષાર્થ કરતા રહો. માયા કાંટા બનાવી દે છે, એટલે પોતાની ખૂબ ખૂબ સંભાળ કરવાની છે. બાપ કહે છે, ગૃહસ્થ વ્યવહારમાં રહેતા કમળફૂલ સમાન પવિત્ર બનવાનું છે. બાગવાન બાબા કાંટાથી ફૂલ બનાવવા આવ્યા છે, જોવાનું છે અમે ફૂલ બન્યા છીએ. ફૂલોને જ સર્વિસ માટે જ્યાં ત્યાં બોલાવે છે. બાબા ગુલાબનું ફૂલ મોકલો, દેખાય તો આવે છે ને, કોણ કયું ફૂલ છે? બાપ કહે છે, હું આવું જ છું તમને રાજયોગ શીખવાડવા. આ છે સત્યનારાયણની કથા. સત્ય પ્રજાની નથી, રાજા રાણી બનશે તો પ્રજા પણ સમજદાર બનશે. હમણાં તો તમે સમજો છો, રાજા રાણી તથા પ્રજા કેવી રીતે નંબરવાર બને છે. ગરીબ જેમના પાસે 2-5 રૂપિયા પણ નથી બચતા, તે શું આપશે? એમને પણ એટલું મળે છે જેટલું 1000 આપવાવાળાને મળે છે. સૌથી વધારે ભારત ગરીબ છે. કોઈને પણ યાદ નથી કે અમે ભારતવાસી સ્વર્ગવાસી હતા. દેવતાઓની મહિમા પણ ગાય છે, પરંતુ સમજી નથી શકતા. જેમ દેડકા ટ્રો ટ્રો કરે છે, બુલબુલ અવાજ કેટલો મીઠો કરે છે, અર્થ કાંઈ નથી. આજકાલ ગીતા સંભળાવવાવાળા કેટલા છે? માતાઓ પણ નીકળી છે. ગીતાથી કયો ધર્મ સ્થાપન થયો? આ કાંઈ પણ નથી જાણતા. થોડી રિદ્ધિ સિદ્ધિ કોઈએ દેખાડી તો બસ સમજશે આ ભગવાન છે. ગાય છે પતિત પાવન, તો પતિત છે ને. બાપ કહે છે, વિકારમાં જવું આ નંબર 1 પતિતપણું છે. આ આખી દુનિયા પતિત છે, બધા પુકારે છે, હે પતિત પાવન આવો. હવે એમને આવવાનું છે કે ગંગા સ્નાન કરવાથી પાવન બનવાનું છે. બાપને મનુષ્યથી દેવતા બનાવવા માટે કેટલી મહેનત કરવી પડે છે. બાપ કહે છે, મને યાદ કરો તો તમે કાંટાથી ફૂલ બની જશો. મુખથી ક્યારેય પથ્થર નહીં કાઢો, ફૂલ બનો. આ પણ ભણતર છે ને. ચાલતા ચાલતા ગ્રહચારી બેસી જાય છે તો ફેલ અર્થાત નાપાસ થઈ જાય છે. હોપફુલ અર્થાત આશાવાદીથી હોપલેસ અર્થાત નિરાશાવાદી થઈ જાય છે. પછી કહે છે, અમે બાબાની પાસે જઈએ. ઇન્દ્રની સભામાં ગંદા થોડી આવી શકે છે. આ ઇન્દ્ર સભા છે ને, બ્રાહ્મણી જે લઈ આવે છે તેના પર પણ ખૂબ જવાબદારી છે. વિકારમાં ગયા તો બ્રાહ્મણી પર પણ બોજ પડશે, એટલે સંભાળીને કોઈને લઈ આવવા જોઈએ. આગળ ચાલી તમે જોશો, સાધુ સંત વગેરે બધા લાઈનમાં ઊભા રહી જશે. ભીષ્મ પિતામહ વગેરેનું નામ તો છે ને. બાળકોની ખૂબ વિશાળ બુદ્ધિ હોવી જોઈએ. તમે કોઈને પણ બતાવી શકો છો, ભારત ફૂલોનો બગીચો હતો, દેવી દેવતાઓ રહેતા હતા. હમણાં તો કાંટા બની ગયા છે. તમારામાં 5 વિકાર છે ને. રાવણ રાજ્ય એટલે જ જંગલ. બાપ આવીને કાંટાને ફૂલ બનાવે છે. વિચાર કરવો જોઈએ, હમણાં અમે ગુલાબના ફૂલ ન બન્યા તો જન્મ જન્માંતર અકના ફૂલ જ બનીશું. દરેકે પોતાનું કલ્યાણ કરવાનું છે. શિવ બાબા પર થોડી મહેરબાની કરે છે, મહેરબાની તો પોતાના પર કરવાની છે. હવે શ્રીમદ પર ચાલવાનું છે. બગીચામાં કોઈ જશે તો સુગંધિત ફૂલોને જ જોશે, અકને થોડી જોશે. ફૂલોનો શો અર્થાત સજાવટ હોય છે ને, આ પણ ફૂલોનો શો છે. ખૂબ ભારે ઇનામ મળે છે, ખૂબ ફર્સ્ટ ક્લાસ ફૂલ બનવાનું છે. ખૂબ મીઠી ચલન જોઈએ, ક્રોધી સાથે બહુ જ નમ્ર થઈ જવું જોઈએ. આપણે શ્રીમદ પર પવિત્ર બની પવિત્ર દુનિયા સ્વર્ગના માલિક બનવા ઈચ્છીએ છીએ. યુક્તિઓ તો ખૂબ હોય છે ને, માતાઓમાં ક્રિયા ચરિત્ર ખૂબ હોય છે. ચતુરાઈથી પવિત્રતામાં રહેવા માટે પુરુષાર્થ કરવાનો છે. તમે કહી શકો છો કે ભગવાન ઉવાચક કામ મહાશત્રુ છે. પવિત્ર બનો તો સત્વપ્રધાન બની જશો. તો શું અમે ભગવાનનું ના માનીએ? યુક્તિથી પોતાને બચાવવા જોઈએ. વિશ્વના માલિક બનવા માટે થોડું સહન કર્યું તો શું થયું? પોતાના માટે તમે કરો છો ને, તે રાજાઈ માટે લડે છે, તમે પોતાના માટે બધું કરો છો. પુરુષાર્થ કરવો જોઈએ. બાપને ભૂલી જવાથી જ પડો છો, પછી શરમ આવે છે. દેવતા કેવી રીતે બનીશું? અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે બાબા. નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, માયાની ગ્રહચારીથી બચવા માટે મુખથી સદૈવ જ્ઞાન રત્ન નીકળવાના છે. સંગ દોષથી પોતાની સંભાળ રાખવાની છે. માયાની ગ્રહચારીથી બચવા માટે મુખથી સદૈવ જ્ઞાન રત્ન નીકળવાના છે. સંગ દોષથી પોતાની સંભાળ રાખવાની છે. બીજી પોઈન્ટ છે, સુગંધિત ફૂલ બનવા માટે અવગુણોને કાઢતા જવાનું છે. શ્રીમત પર ખૂબ ખૂબ નમ્ર બનવાનું છે. કામ મહાશત્રુથી ક્યારેય પણ હાર નથી ખાવાની. યુક્તિથી સ્વયંને બચાવવાના છે. વરદાન છે, શક્તિઓની કરામાતને બદલે કર્તવ્ય સમજી પ્રયોગ કરવાવાળા પૂજન કે ગાયન યોગ્ય ભવ. શક્તિઓની કરામતના બદલે કર્તવ્ય સમજી પ્રયોગ કરવાવાળા પૂજન કે ગાયન યોગ્ય ભવ. યોગ દ્વારા જે શક્તિઓની પ્રાપ્તિ થાય છે એને કરામત સમજી પ્રયોગ નહીં કરતા, પરંતુ કર્તવ્ય સમજીને કાર્યમાં લગાવજો. તે મનુષ્યની પાસે રિદ્ધિ સિદ્ધિની કરામત હોય છે, પરંતુ તમારી પાસે છે શ્રીમત. શ્રીમતથી શક્તિઓ જરૂર આવે છે, એટલે સંકલ્પથી કર્તવ્ય સિદ્ધ થાય છે. સંકલ્પથી કોઈને કાર્યની પ્રેરણા આપી શકો છો, આ પણ શક્તિ છે. પરંતુ શ્રીમતમાં જ્યારે પોતાની મનમત મિક્સ ન થાય ત્યારે ગાયન અને પૂજન યોગ્ય બનશો. સ્લોગન છે, કોઈ પણ પ્રકારની હલચલમાં દિલ શિકસ્ત થવાને બદલે મોટા દિલવાળા બનો. કોઈ પણ પ્રકારની હલચલમાં દિલ શિકસ્ત થવાના બદલે મોટા દિલવાળા બનો. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઇશારા, મહાન બનવા માટે મધુરતા અને નમ્રતાનો ગુણ ધારણ કરો. આજની પોઈન્ટ છે, જે સરળ ચિત્ત છે તે જ મધુરતાના ગુણ સંપન્ન છે, તે જ સદા હર્ષિત રહે છે. હર્ષિત ચિત્ત છે તો બધાને આકર્ષિત કરે છે. હર્ષિતનો અર્થ જ છે અતિન્દ્રિય સુખમાં ઝૂંબવું. જ્ઞાનનું સિમરણ કરતા, અવ્યક્ત સ્થિતિનો અનુભવ કરતા અતિન્દ્રિય સુખમાં ઝૂંબવું, આને કહેવાય છે હર્ષિત. એવા જે હર્ષિત રહે છે તે જ આકર્ષિત કરે છે. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ થેન્ક યુ. ઓમ શાંતિ.